समयसार भगवान कुनकुंदाचार्य रचित, समयसार भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ગાથા 50-55 છ ગાથા જે એક સાથે લેવામાં આવી છે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અને એમાં આપણે 13 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. 13મા બોલમાં કર્મની વાત આવી કે કર્મ છે એ આત્માથી જુદા છે, અને જ્યારે આત્માની અનુભૂતિ છે ત્યારે એ જ્ઞાનાવરણી આદિ કર્મની પ્રકૃતિની એની તો અનુભૂતિ નથી, પણ એ કર્મને કારણે એને કારણે જે ઉદ્ભવતા સંયોગો, એ સંયોગો તરફનું વલણ, એ સંયોગો તરફની દ્રષ્ટિ પણ એમાં નથી. એ સંયોગો તરફ જોડાવું અને એ જોડાઈએ અને જે ભાવ થવા એવા ભાવ પણ આત્માની અનુભૂતિમાં નથી એમ અહીંયા કહેવામાં આવ્યું. સાથે સાથે વિસ્તારમાં આપણે એ પણ સમજ્યા કે કર્મ છે તે નિમિત્ત માત્ર છે, આત્માની શક્તિને રોકનારા નથી, આત્માને આવરણ કરે છે એમ કથન કરવું એ તો વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર એ જીવની એવી દશા છે, જીવની એવી ઉત્કૃષ્ટ દશા હોય કે જીવની એવી હીણી દશા હોય એમાં એ વખતે જે નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવામાં આવે કે ઉત્કૃષ્ટ દશા છે ત્યારે એમ કહેવામાં આવે કે કર્મનો ક્ષય કે ક્ષયોક્ષમ છે કે ઉપશમ છે, અને હીણી દશા હોય ત્યારે એમ કહેવામાં આવે કે એ કર્મ નડે છે અથવા તો કર્મનો ઉદય છે. એટલે આ રીતે છે. પણ ખરેખર આત્માની શક્તિ, આત્માના ગુણો, આત્માનો સ્વભાવ એને કોઈને એ આવરવાવાળા કર્મો છે જ નહીં. એમ નથી કે કર્મને કારણે થઈ અને આ જીવ અટક્યો છે, અનાદિથી જીવ ભટકે છે, એના ભ્રમણ થઈ રહ્યા છે, પણ એ બધું એના કારણે છે, એમાં એનો પ્રમાદ છે, એમાં એના પુરુષાર્થની નબળાઈ છે, એમ નથી કે એ કર્મને કારણે રખડે છે એમ નથી. કેમ કે બીજી રીતે જો વિચાર કરવા જઈએ તો પણ સમજાય છે કે એ કર્મ બાંધનારો પણ જીવ છે, એટલે કે એવી અવસ્થા એણે પૂર્વે એવા ભાવ કરી અને કરી છે, અને એણે એવી અવસ્થા હીણી અવસ્થા કરી છે એનું માપ આપણે કેવી રીતે આપી શકીએ કે એણે એવી હીણી અવસ્થા કરી છે, અથવા તો એક હીણી અવસ્થા કયા પ્રકારે એણે કરી છે એ આપણે કેવી રીતે દર્શાવી શકીએ. તો એ દર્શાવવું અથવા એનું માપ આપવું એટલે એમ કહેવું કે એ કર્મ છે. એને બીજી રીતે એમ કહી શકાય કે હીણી દશા તો એણે જ્યારે એવા વિભાવ ભાવ કર્યા, વિકારી ભાવ કર્યા, પોતાના સ્વરૂપમાંથી ખસ્યો અને બહારમાં જેવા ભાવ કર્યા છે એવા ભાવે એ વર્તી, અને જાતે જ એને એવી હીણી દશા તો કરી છે, અને એ હીણી દશા થઈ છે એ દર્શાવનારું, એ દર્શાવનારું કોઈ થર્મોમીટર હોય, પારાસીસી હોય, તો આપણે એમ કહી શકીએ કે આ કર્મ છે, કે કર્મની આ પ્રકૃતિ છે એટલે એને આ પ્રકારે એની હીણી દશા છે. નાનાવરણી એની પ્રકૃતિ છે તેનો અર્થ એમ થાય કે એને જ્ઞાનની હીણી દશા છે એમ ખ્યાલમાં આવે. અને પછી એને કેટલા પ્રકારે, કેટલો સમય એ હીણી દશા છે દર્શાવવા માટે આપણે અનુભાગ લઈએ છીએ, પ્રદેશબંધ લઈએ છીએ, સ્થિતિબંધ વગેરે દ્વારા એને સમજીએ છીએ. પણ એ દશા કરનારું કોણ છે? એ પોતે એને જાતે જ એક દશા કરી છે અને એ આપણને કર્મ દ્વારા ખ્યાલમાં આવે છે. એમાં કર્મ ક્યાં નડ્યા? એ તો નામ પાડ્યું તમે કે તમારી આવી હીણી દશા છે, એટલે કર્મ નથી નડતા. એણે પોતે એવી હીણી દશા કરી છે. હવે પોતે જો હીણી દશા કરી શકે છે તો પછી પોતે એવી ઉત્કૃષ્ટ દશા પણ કરી શકે છે. જો એ પોતે વિકારી ભાવે પરિણમી અને એ પોતાની દશાને નીચી કરી શકે, હીણી કરી શકે, તો પછી પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમી અને પોતાની દશાને ઊંચી પણ કરી શકે, એટલે એમાં ક્યાં કર્મ નડવાના છે? જ્યારે એવી દશા ઊંચી થશે ત્યારે એમ કહેવામાં આવશે કે અત્યારે હવે કર્મનો ક્ષય થયો છે. એટલે કર્મના નામે કહેવામાં આવે છે. મૂળ તો એ પોતે કરનારો છે. પોતાની દશા કેવી કરવી એ પોતે જ કરનારો છે અને એ એવી દશા કરે છે એમાં એનો પ્રમાદ, એનું અજ્ઞાન, એનું મિથ્યાત્વ, એનો ઊંધો પુરુષાર્થ એ બધું કારણભૂત છે. એમાં કંઈ કર્મ કારણભૂત છે એમ નથી કે પૂર્વે એક વખત કર્મ બંધાઈ ગયા અને પછી હવે કંઈ થાય નહીં, એવી તો કોઈ વાત છે નહીં. પથ્થર કી લકીર એવી તો કોઈ વાત છે નહીં. જો એવી વાત હોત તો કોઈ જીવ મોક્ષે જઈ શકે જ નહીં, કોઈ જીવને મોક્ષે જવાનું થઈ શકે જ નહીં. એટલે એ વસ્તુ એમાં છે જ નહીં. વસ્તુ તો એટલી જ છે કે એ જીવ પોતે પોતાની એવી દશા થઈ છે એનો નિર્ણય કરે અને મારી આવી વર્તમાનમાં દશા છે એનો નિર્ણય કરે, સાથે સાથે મારી મૂળ દશા કેવી હોવી જોઈએ એનો નિર્ણય કરે. અને એવી મૂળ દશા જે છે એના સમાધાન મેળવે. સમાધાન એ રીતે મેળવે કે ખરેખર એવી દશા છે તો કે હા એવી દશા છે, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એવું આવ્યું છે કે તારી શુદ્ધ નિર્મળ દશા છે, ખરેખર દશા તો શુદ્ધ છે. અને પછી એવી શુદ્ધ દશાની પ્રાપ્તિ માટેનો એ ઉપાય શોધે અને એ ઉપાય પણ તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવ્યો છે. ઉપાય માત્ર બતાવ્યો છે એમ નહીં, પણ પોતે પ્રત્યક્ષ એ રૂપે પરિણમીને ઉપાય બતાવ્યો છે કે જો અમે આ રીતે પરિણમ્યા અને શુદ્ધ દશાને પ્રાપ્ત કરી છે, તું પણ એ રીતે તારી એવી શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે. એટલે આવો માર્ગ જે છે એમાં જીવને અભ્યાસ વિના અથવા તો સંપ્રદાયની બુદ્ધિને લીધે અથવા તો કોઈક એવા મિથ્યાદ્રષ્ટિ ગુરુને કારણે કે એવા અસત્સંગને કારણે એ ગમે તે પ્રકાર હોય એ બધા નિમિત્ત કારણ કહેવાય. મૂળ તો એનો પ્રમાદ છે, પોતે એવો પુરુષાર્થ કરીને જ્ઞાનની પ્રાપ્તિ નથી કરતો એટલા માટે થઈ અને એ ભવના ભ્રમણ કરે છે. તો આ આપણે 13મા બોલ સંબંધી થોડો વિચાર કર્યો. હવે આગળ આપણે લઈએ 14મો બોલ અહીંયા આપ્યો છે એ પર્યાપ્તિ સંબંધી છે. પર્યાપ્તિ સંબંધીનો આ જે બોલ છે એમાં એમ કહે છે કે જે છ પર્યાપ્તિ, જો પર્યાપ્તિ અને પ્રાણ એ બે વચ્ચેનો તફાવત પહેલા સમજી લઈએ. પર્યાપ્તિ એટલે શું અને પ્રાણ એટલે શું? આપણે કહીએ છીએ ને જીવને 10 પ્રાણ છે અને 6 પર્યાપ્તિ છે. 10 પ્રાણ અને 6 પર્યાપ્તિ આપણે જે કહીએ છીએ તો એ શું છે? અહીંયા પર્યાપ્તિ સંબંધીમાં અહીંયા કહ્યું છે કે 6 પર્યાપ્તિ હોય જીવને, એટલે આહાર છે, શરીર છે, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોશ્વાસ, એમ 6 પર્યાપ્તિ હોય. એ જે પર્યાયમાં જાય એ પર્યાયને અનુરૂપ એને એની પ્રાપ્તિ હોય, એ પર્યાપ્તિ હોય. એટલે એક ઇન્દ્રિયમાં છે તો એક જ ઇન્દ્રિય હોય અને પંચેન્દ્રિયમાં છે તો 5 ઇન્દ્રિયો હોય. હવે પ્રાણ ની વાત કરીએ છીએ તો એમાં આહારની જગ્યાએ આપણે એ રીતે લઈએ છીએ, આહાર છે એની જગ્યાએ આયુષ્યને લઈએ છીએ તો એ પ્રાણ થાય છે. અને એ પ્રાણમાં એ પ્રમાણે હોય છે કે આપણને મનુષ્યને 10 પ્રાણ જે ગયા છે તો 5 ઇન્દ્રિયો છે, શરીર છે, મન અને વાણી એ 8, શ્વાસોશ્વાસ 9 અને આયુષ 10, એવા 10 પ્રાણ છે. એટલે એ 10 પ્રાણ છે અને એ 10 પ્રાણનું કારણ શું છે? તો એ પર્યાપ્તિ છે. એટલે જેટલી પર્યાપ્તિ છે એ પ્રમાણે એવા પ્રાણ ગણવામાં આવે છે. એક ઇન્દ્રિય હોય તો એને પછી એક જ ઇન્દ્રિય હોય એટલે 4 ઓછું થઈ જાય, એટલે એને 6 થઈ જાય છે. એટલે પર્યાપ્તિ અને આ જે પ્રાણની વાત કરીએ છીએ એમાં આ રીતે સમજવાનું છે. હવે એ પર્યાપ્તિ કે પ્રાણની વાત કરતા હોય તો પહેલી દ્રષ્ટિએ જ આપણને વિચાર આવે કે પ્રાણ કોના છે, એ આત્માના છે કે કોના છે. 10 પ્રાણનો વિચાર કરીએ, અહીંયા પર્યાપ્તિની વાત કરી છે એ આપણે લઈએ છીએ, પણ પહેલા પ્રાણનો વિચાર કરીએ તો શાંત ચિત્તથી વિચાર કરીએ તો એ 10 પ્રાણ કયા? 5 ઇન્દ્રિય, મન, વાણી, શરીર, શ્વાસોશ્વાસને આયુષ. એમાં આત્માનું શું? એમાં એક પણ વસ્તુ આત્માની છે? એક પણ વસ્તુ આત્માની નથી. સિદ્ધ ભગવાનને છે, સિદ્ધ ભગવાનને 5 ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિય નથી, શરીર નથી, મન નથી, વાણી નથી, શ્વાસોશ્વાસ નથી ને આયુષ પણ નથી. એક પણ વસ્તુ નથી. આયુષ્ય તો કર્મનો બંધ છે ને, આયુ કર્મ, એને કારણે થઈને આયુષ્ય તો હોય છે ને, એટલે એ ભાવનું એ આયુષ્ય એવું પણ થયે નહીં. એટલે એ વસ્તુ જે છે એ આત્માની તો છે જ નહીં. અહીંયા પર્યાપ્તિને લઈ અને જે વાત કરવામાં આવી છે આપણે એ લઈએ છીએ કે પર્યાપ્તિમાં શું કહેવામાં આવ્યું કે છે કે આ 6 પ્રકારની પર્યાપ્તિ, 6 પર્યાપ્તિ જે છે, જે 6 પર્યાપ્તિ અને 3 શરીર યોગ પૂતગળ સ્કંદરૂપ નો કર્મ સાથે નો કર્મને પણ લેવામાં આવ્યું છે એ બધું જીવને નથી. આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોશ્વાસ એમ 6 પર્યાપ્તિ એ જીવને નથી. અને એવી પર્યાપ્તિને યોગ્ય જે પૂતગળ સ્કંધો છે તથા 3 શરીર યોગ્ય જે પૂતગળ સ્કંધો છે તે નો કર્મ છે, તે બધું જીવને નથી. કારણ કે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. વસ્તુ સીધે સીધી જેમાં તો દેખાય છે કે એ વસ્તુ ઉદગળની છે અને આ જીવ છે તે જુદો છે, એટલે એવું એને હોઈ શકે નહીં. આ જીવ દ્રવ્ય છે તે ચેતન છે અને પેલું જળ છે, એટલે એવા જળપણા રૂપે જીવ થતો નથી કે એવા જળ એ જીવપણે થતા નથી, એટલે એ બધું એનાથી તદ્દન ભિન્ન છે. એટલે અનુભૂતિના કાળે એમાંની એક પણ વસ્તુ એ હોતી નથી. જે 6 પર્યાપ્તિ યોગ્ય અને 3 શરીર યોગ્ય વસ્તુ એટલે પૂતગળ સ્કંધ રૂપ નો કર્મ છે તે બધું જીવને નથી. કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે એમ એને જુદું પાડ્યું. અનુભૂતિ એટલે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એનાથી એ બધું જુદું છે. એ અનુભૂતિમાં ક્યાંય એ અનુભવાતું નથી, એ શ્વાસ અનુભવાતો નથી, એ 10 પ્રકારના પ્રાણ પણ અનુભવાતા નથી, એને પોતાને આ બધી પર્યાપ્તિ છે એ પણ કોઈ અનુભવમાં આવતું નથી. અનુભવમાં આવે છે એ તો આનંદ અને સુખનો અનુભવ છે, એ અલૌકિક આનંદ અનુભવમાં આવે છે, સુખ અનુભવમાં આવે છે, પણ એમ નથી અનુભવમાં આવતું કે એને આ પ્રકારે પર્યાપ્તિ છે, એવું કંઈ એને અનુભવમાં આવતું નથી. એટલે એ 14મા બોલની વાત થઈ. એ પછી જે કર્મના રસની શક્તિઓના અવિભાગ પરિચ્છેદોના સમૂહરૂપ વર્ગ છે તે બધો એ જીવને નથી એમ 15મો બોલ છે. અને એના પછી સાથે 16મો બોલ છે કે જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધી જીવને નથી એ 16મો બોલ છે. અને સાથે 17મો બોલ છે એની જ આગળ એ જ રીતે વર્ગણા સંબંધીનો લીધો છે કે જે મંદ તીવ્ર રસવાળા કર્મદળના વિશિષ્ટ ન્યાસરૂપ વર્ગણાઓના સમૂહરૂપ સ્પર્ધકો છે તે બધા એ જીવને નથી. એટલે 15, 16 અને 17 એ બધું એક સાથે જ છે. ખરેખર જોવા જઈએ તો એના સૂક્ષ્મતાની રીતે એ ભાગ પાડવામાં આવ્યા છે. 17મા બોલમાં જે વર્ગણા લેવામાં આવી છે પહેલા આપણે એ સમજી લઈએ. 17મા બોલમાં એમ કહેવામાં આવ્યું કે વર્ગણાઓનો સમૂહ, એ વર્ગણાઓનો સમૂહ એટલે સ્પર્ધકો, એ સ્પર્ધકો છે એ જીવને નથી. આપણે કહીએ છીએ ને કે કર્મ બંધાય છે અને કર્મ રજકણો અને એ વર્ગણાઓ છે તે એ વર્ગણાઓનો સમૂહ છે એને સ્પર્ધક કહેવામાં આવે. એવા સ્પર્ધકો એ જીવને નથી. તો એ વર્ગણાઓની વાત એ રીતે કરી તો પછી વર્ગણાઓ એટલે શું? તો એમાં ઉપર 16મા બોલમાં આપી દીધું.
એ વર્ગણાઓનો સમૂહ એટલે સ્પર્ધક કહ્યું, તો પછી એમાં પછી વર્ગણાની વ્યાખ્યા તરીકે 16માં આપી દીધું છે કે વર્ગણાઓના સમૂહરૂપ વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે. વર્ગણા એટલે વર્ગોનો સમૂહ, અને વર્ગ એટલે શું એ 15માં લીધું. વર્ગ એટલે શું એ 15માં લીધું છે કે એ કર્મના રસની શક્તિઓના અવિભાગ, જેનો હવે વધારે નાનો ભાગ ન કરી શકાય એવા પરિચ્છેદો. કર્મની શક્તિ તો કઈ, કેમ કે પૂતગળ છે તો પૂતગળને પણ એની શક્તિ તો છે ને, પૂતગળને પોતાની શક્તિ છે, આપણે જાણીએ છીએ. સાયન્સ પ્રમાણે પણ આપણે એ સમજીએ છીએ કે અણુ અને પરમાણુના બંધારણમાં આપણે એ સમજીએ છીએ કે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન એ પ્રોટોન એવું સ્વરૂપ છે, અને એમાં ન્યુટ્રોનની આસપાસ ઇલેક્ટ્રોન ને પ્રોટોન જે એ ફરે છે, તો એને કોણ ફેરવે છે, એની પોતાની શક્તિથી ફરે છે, એની પોતાની શક્તિથી ફરે છે. એટલે એ શક્તિની વાત અહીંયા સાયન્સે જે કરી છે એના કરતા જૈન દર્શનમાં તો વધારે સૂક્ષ્મતાથી કરી છે કે એ શક્તિ જે છે એના પણ જુદા જુદા પ્રકાર હોય, એટલા માટે કર્મના રસની શક્તિઓ એમ લીધું છે. ત્યાં તો આપણે એટલી જ વાત કરીએ છીએ, પણ અહીંયા તો વધારે સૂક્ષ્મતાથી લીધું છે. અને એના પણ જુદા જુદા ભાગ કરવામાં આવે, જુદા જુદા પ્રકારે શક્તિઓ, તો એવા જેનો ભાગ પછી આગળ ન થઈ શકે એવા અવિભાગ પરિચ્છેદ, અને એવા પરિચ્છેદો જે છે જે એ બધાનો જે સમૂહ થાય તો એને વર્ગ કહેવામાં આવે છે. અને એ વર્ગ જે છે એ વર્ગોનો સમૂહ છે તે વર્ગણા છે, અને વર્ગણાઓનો સમૂહ છે તે સ્પર્ધક છે. હવે આપણે 15, 16 અને 17 બોલમાં એક જ વાત છે એ હવે સમજીએ. અહીંયા પહેલા વર્ગને લઈને વાત કરી કે એ વર્ગ છે તે બધો જીવને નથી, કેમ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અને એ પછી વર્ગની વાત કરી કે જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે પણ જીવને નથી, અને એ પણ પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અને 17માની અંદર પછી એ વર્ગણાઓનો સમૂહ લઈને વાત કરી કે વર્ગણાઓનો સમૂહરૂપ જે સ્પર્ધકો છે તે બધાએ જીવને નથી, અને એ વર્ગણાઓના સમૂહરૂપ સ્પર્ધક છે એને વિશેષણ દર્શાવીને સમજાયું કે જે મંદ તીવ્ર રસવાળા કર્મદળોના વિશિષ્ટ ન્યાસરૂપ છે. કેમ કે જુદી જુદી જાતના એ પરમાણુ જુદી જુદી જાતની શક્તિરૂપે એ ભેગા થાય છે, એટલે પછી એ એવા મંદ અને તીવ્ર એવા રસવાળા એ કર્મદળ રૂપે છે એવા એ સ્પર્ધકો જીવને નથી. એ બધું પૂતગળમાં રહ્યું. એટલે જીવનું સ્વરૂપ તો કેવું છે? અહીંયા ગુરુદેવ કહે છે પ્રવચન રત્નાકર ભાગ 3 પાના નંબર 103 ઉપર, અહીંયા ગુરુદેવ જીવના સ્વરૂપ વિશે કહે છે કે જીવનું સ્વરૂપ તો સચ્ચિદાનંદ શક્તિમય છે. એને કેવી શક્તિ છે? એ પૂતગળની શક્તિ નથી, કેમ કે શક્તિની વાત અહીંયા લીધી છે, તો શક્તિની સાથે જીવની શક્તિને દર્શાવી છે કે સચ્ચિદાનંદ શક્તિમય છે. સત એટલે હોવાપણે, જે ત્રિકાળ હોવાપણે છે તે સત છે. ચિત્ત આનંદ, જ્ઞાન અને આનંદ એવી શક્તિ, અને એ હોવાપણે છે, નિશ્ચિત રૂપે છે, એટલે સત સચ્ચિદાનંદ શક્તિમય છે. જીવનું સ્વરૂપ સચ્ચિદાનંદ શક્તિમય છે, પેલા પૂતગળો જે છે એની જે શક્તિ છે એ રૂપે નથી. નિજ સ્વરૂપમાં ઝુકાવ કરતા, નિજ સ્વરૂપ તરફ ઢળતા, પરિણામમાં જે શક્તિ પડી હોય એટલે કે જે ગુણો પડ્યા હોય એનો જ અનુભવ થાય, એટલે એ પરિણામમાં એ જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે. બહુ સરળ છે, સહેલું છે, જે છે તે જ અનુભવાય ને. પેલા પૂતગળને પૂતગળ પ્રમાણેની શક્તિ છે તો એ છે, એ રૂપે એનું પરિણમન છે. અહીંયા જીવ છે, ચેતન છે, જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, તો એનું પરિણમન થાય, એમાં આનંદનો અનુભવ થાય. પણ એમાં કોઈ કર્મના વર્ગો કે વર્ગણા નો સમૂહ એ કઈ અનુભવમાં આવતું નથી. જળ છે એ જીવથી જુદું છે, જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે, કૃપાળુદેવે પણ કહ્યું છે. અને જળ અને ચેતન ક્યારેય એકરૂપ થયા નથી, થાય નહીં, બંને લક્ષણથી ભિન્ન છે અને એવા એ તત્વો બંને ભેગા થાય નહીં, અનાદિથી એ બંને સાથે રહ્યા છે, એટલે જીવને ભ્રમણા થઈ ગઈ છે કે પોતે એ જળ રૂપે છે, અથવા તો જળના કાર્યો પોતે કરી શકે છે, જળ પાસે પોતે કાર્ય કરાવી શકે છે, આવી એને ભ્રમણા થઈ ગઈ છે. અહીંયા તો કર્મની વાત લીધી છે એટલે આપણે અહીંયા શરીરની વાત નથી કરતા કે શરીર પાસે કામ કરાવી શકે છે, એ ભ્રમણાની વાત અત્યારે અહીંયા નથી લેવી. અહીંયા જળની વાત એટલે અહીંયા કર્મની વાત લીધી છે, કર્મ રજકણોની વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે જળ તો જીવથી ભિન્ન જ છે અને આ કર્મના વર્ગ અને વર્ગણાઓ જે છે તે પૂદગળ છે, તેથી તેઓ શુદ્ધ ચૈતન્યથી ભિન્ન જ છે, પરંતુ તે તરફના વલણનો જે ભાવ છે તે પણ સ્વાનુભૂતિથી ભિન્ન છે. કર્મના જે શક્તિની વાત કરી અને શક્તિ રૂપે જે ફળ જે આવે છે એ ફળ એનું વલણ થવું એટલે એના તરફની રૂચિ થવી, એના તરફ જવું, એનું જોડાણ કરવું, એ રૂપે વર્તવું, એમાં એકત્વ બુદ્ધિ કરવી, એમાં મમત્વ કરવું, એ વલણ, એ વલણનો જે ભાવ જીવનો એ ભાવ છે, એ ભાવ જીવનો છે પણ એ પર્યાય રૂપે છે, એ ભાવ ક્ષણિક છે અને એ એવી જીવમાં પડેલી યોગ્યતાને કારણે છે, જીવના સ્વભાવને કારણે નથી, જીવમાં એવા કોઈ ગુણ છે માટે એમ નથી, પણ એના તરફના વલણનો જે ભાવ, એ ભાવ જીવના એ વખતની એવી યોગ્યતાને દર્શાવનારો છે. એ વખતે જીવની એવી યોગ્યતા હતી એટલે એને એવું કર્મશક્તિ, કર્મનું ફળ આવ્યું એના તરફનું વલણ હતું, એ વખતે એવી યોગ્યતા હતી. પણ એથી કરીને એમ નથી થઈ જતું કે એ યોગ્યતા શાશ્વત છે એટલે એવા ભાવો પણ એ કાયમ શાશ્વત થવાના જ છે, થવાના જ છે, એમ નથી. કર્મનો અંત આવે નહીં અને કર્મનું લક્ષ્ય થયા જ કરીને કર્મના ઉદય આવે એ પ્રમાણે જ જીવને ભાવ કરવા પડે એમ નથી. જે અત્યારે મિથ્યા માન્યતા વર્તે છે ને કે કર્મને કારણે અમે અટક્યા છીએ, એ માન્યતા આ રીતે તૂટે છે. કર્મને કારણે પ્રભુ તું નથી અટક્યો, તું તારા પુરુષાર્થની નબળાઈને કારણે, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે અટક્યો છે. એ બધા મિથ્યાત્વ, અજ્ઞાન, પુરુષાર્થની નબળાઈ એને માટે તું પોતે જવાબદાર છો, બીજું કોઈ જવાબદાર નથી. તારો પુરુષાર્થ સાચો થાય, તારો પુરુષાર્થ સાચો થાય તો એ બધું જે છે એ તો ખરી જવાનું છે. કેમ કે પહેલી જ વાત છે કે કોઈ પણ કર્મ રજકણો ભેગા થઈને કોઈ પણ કર્મ બંધાયું છે એને સ્થિતિ બંધ છે. સિમંદર પ્રભુને 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે પણ પછી 1 કરોડ સંખ્યા આવીને પછી નથી. 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે પણ 1 કરોડ પૂર્વ પછી તો નથી ને, પછી તો શરીર નથી જ ને. એટલે ગમે તેટલો લાંબો સ્થિતિબંધનો કાળ આપણે લઈએ તે છતાંય કોઈ પણ કર્મ જે છે એનો અંત તો છે 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 ને છે, આટલો જ વિશ્વાસ કરવાની જરૂર છે. બીજું બધું ભૂલી જાય તો આટલી વાત સમજવાની છે કે ભાઈ કોઈ કર્મ નડવાનું નથી અને કર્મ જે છે એ તો દર્શાવે છે કે પોતે પૂર્વે જેવા ભાવ કર્યા, પોતે પોતાની હીણી દશા કે ઉત્કૃષ્ટ દશા કરી એને દર્શાવનારા એ કર્મ છે. અને એ સ્થિતિ જે થઈ પૂર્વે એવા ભાવ કરવાથી એ સ્થિતિ કંઈ શાશ્વત નથી થઈ, તે ભૂલ કરી ભાઈ, બરાબર છે, ભૂલ કરી, પૂર્વે ભૂલ કરી, કરી તો કરી, એમાં શું વાંધો છે. હવે તું સુતરા ચિંતા કરે છે, હવે તું જાગ્યો ત્યારથી સવાર સમજીને એ ભૂલને સુધારી લેને. એ ભૂલ જે કરી છે એ ભૂલ કંઈ શાશ્વત કાયમ તો રહેવાની નથી. એ કર્મનો બંધ પડ્યો, સ્થિતિ બંધ થયો તો થયો, અને એટલી સ્થિતિ પછી તો એ કર્મ ચાલી જવાનું છે ને. એટલે વર્તમાન તારો છે ભાઈ, વર્તમાન તારો છે કે જે ભવિષ્યનું નિર્માણ કરનારો છે. તું વર્તમાનમાં પુરુષાર્થ કરે છે અને સાચો પુરુષાર્થ કરે છે, સાચી દિશામાં પુરુષાર્થ કરે છે, તો પેલા જે કર્મના બંધ જે પડેલા છે એ બધા ધીરે 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 એ તો ખરી જ રહ્યા છે અને નવા કર્મ બંધ કરવાનું તું ટાળે છે તો પછી કર્મનું બેલેન્સ તો ઓછું થવાનું 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 જ છે. એટલે તને ક્યાં કર્મ નડે છે, પુરુષાર્થ કરને ભાઈ. ભૂતકાળની પર્યાય જે થઈ ગઈ તે થઈ ગઈ, હવે શું છે એનું. પૂર્વે એવા
ભાવ કર્યા એને કારણે થઈ અને એના ફળ આવશે તો આવશે, અને એમાં ફળ આવશે તો એની ચિંતા કરવાની શું જરૂર છે? તું એનાથી જુદો જ છે, અને એ ભોગવાય એ વખતે તને સમ્યક દર્શન હશે, સાચી દ્રષ્ટિ હશે, તો તું તારા આત્માના આનંદને ભોગવવાળો થઈશ અને એને તું તારાથી જુદું અનુભવીશ. સમ્યક દ્રષ્ટિ જે છે, સાચી દ્રષ્ટિ થઈ છે, એને બે વેદન હોય છે એક સાથે. એ જુએ છે, જાણે છે કે આ કર્મના ઉદય આવ્યા છે. અસાતા વેદનીનો ઉદય વર્તતો હોય તો એને એ પોતે પોતાથી ભિન્ન જાણે છે, એનું વેદન છે. એમ નથી કે એને દુઃખ નથી થતું, વેદન નથી થતું, એમ નથી. અસાતા વેદનીનો ઉદય સમ્યક દ્રષ્ટિને હોય તો એને વેદે છે, પણ પોતાથી જુદો એને વેદે છે કે એ હું નથી. એ વેદાય છે, બરાબર છે, છતાં પણ એને પોતાથી ભિન્ન જાણે છે. અને એટલું જ મહત્વનું છે કે એને પોતાથી ભિન્ન જાણવું, પોતાથી ભિન્ન સમજવું અને પોતાથી જુદું વેદવું એ જ મહત્વનું છે. કેમ કે એમ થતાં એને નવા કર્મ બંધાતા નથી, એમ થતાં એને નવા કર્મ બંધાતા નથી. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિમાં આટલો જ ફેર છે, બીજો કોઈ ફેર નથી. મિથ્યા દ્રષ્ટિ એ અસાતા વેદનીયને જ્યારે વેદે છે ત્યારે એમ સમજીને વેદે છે કે આ હું દુઃખ ભોગવી રહ્યો છું, અને એને આર્ત ધ્યાન થાય છે, અને આર્ત ધ્યાનની સાથે સાથે એ બીજાને એને માટે જવાબદાર ઠેરવે છે, કોઈકને દોષિત ઠેરવે છે, કોઈની ઉપર દોષારોપણ કરે છે, દ્વેષ ભાવ કરે છે, અને એમ ખૂબ બધા કર્મ બાંધી લે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ છે એને વેદે છે ત્યારે પોતાથી જુદું વેદે છે. પોતે ભગવાન આત્મા છે એ વાતને વિસરી જતો નથી, એ ભૂલી જતો નથી. સાથે પેલું અસાતા વેદનીયનું વેદન છે અને વેદાય, એને પણ દુઃખ થાય છે, નથી થતું એવું નથી, પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. પોતે કોણ છે એ ખ્યાલ છે, એટલે જે વેદાય છે એ બધું ક્ષણિક છે, એનો કાળ હશે ત્યાં સુધી વેદાશે, અને એનાથી હું ભગવાન આત્મા ભિન્ન છું, મારા સ્વરૂપમાં એ કંઈ કરનારું નથી, મને નુકસાન કરનારું નથી, એવા ભાવ સહિત એ વેદે છે. એટલે નવા કર્મ એને બંધાતા નથી, અથવા અતિ અલ્પ પ્રમાણમાં બંધાય છે. અનંતાનુબંધી કસાય એને પછી હોય નહીં. અનંતાનુબંધી કસાય, ક્રોધ માન માયા લોભની ચોકડી પહેલો કસાય, એ સમ્યક દર્શન થતા જાય છે તો એ આ રીતે જાય છે. આ વાત આપણે આમાંથી સમજવાની છે કે આ બધા કર્મ જે છે ગુરુદેવે અહીંયા જે સ્પષ્ટતા કરી છે ને, એ આ વાત એમાંથી આપણને મળે છે કે એ જળ છે એ તો બધા જાણે છે કે ભાઈ કર્મ જળ છે, એ વાત તો બરાબર, દ્રવ્ય કર્મને જળ કહીએ બધું જ બરાબર, પણ એના તરફના વલણવાળી દશા, એ દશા પણ સ્વદ્રવ્યના વલણવાળી જે દશા, એટલે કે જે અનુભૂતિ છે, એનાથી એ જુદી છે. માટે એ વર્ગ છે, વર્ગણા છે, સ્પર્ધકો છે, અને એના તરફનું વલણ એ બધું અનુભૂતિમાં નથી, એટલે કે એ ખરેખર જીવનું નથી, જીવના સ્વરૂપમાં નથી. બહુ સ્પષ્ટ વાત છે ભાઈ. તો એ આપણે અહીંયા 15, 16, 17 બોલ થયા. હવે 18મો બોલ લઈએ. અહીંયા 18મા બોલમાં કહે છે કે સ્વ પરના એકપણાનો અભ્યાસ હોય ત્યારે, એટલે વર્તતા, વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે, એવા જે અધ્યાત્મ સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. શું વાત છે? સ્વ અને પર, સ્વ પરના એકપણાનો અભ્યાસ. સ્વ અને પર, પર શું છે? પર આ જગતના બધા પદાર્થો એને જે દેખાઈ રહ્યા છે, ઇન્દ્રિયો દ્વારા જણાઈ રહ્યા છે, એ બધા પણ પર છે. અને જે ઇન્દ્રિય દ્વારા નથી જણાતું, જે ઇન્દ્રિય દ્વારા નથી જણાતું, એ બધું, એ ભાવ, વિભાવ, ભાવ, વિકારી ભાવ, એ બધું પણ પર છે. કર્મ પણ પર છે. અરે તીર્થંકર ભગવાન એમની વાણી એ પણ પર છે. સ્વ તો એનો આત્મા છે, એ સિવાય બીજું કંઈ સ્વ નથી. એને પરના લક્ષે થતા ભાવ છે એ પણ અપેક્ષાથી પર કહેવામાં આવે છે. અપેક્ષાથી એટલા માટે કે જ્યારે દ્રષ્ટિનો વિશેષ બતાવવો છે તો એમાં એ શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક એમાં એ પરને લક્ષે થતા જે ભાવ છે એ એમાં નથી. એથી આગળ વધીને એમ કહી દીધું છે કે જ્યારે એને શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે તો એ પર્યાય પણ એના મૂળ સ્વરૂપમાં નથી. શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય પણ એના ધ્રુવ સ્વરૂપમાં નથી, એ જ્ઞાયક સ્વરૂપમાં નથી. કેમ કે એ પર્યાય જે છે તે એ એક સમયની છે, બીજા સમયે ફરીથી બીજી થાય, ત્રીજા સમયે ત્રીજી થાય, ભલે ને કેવળ જ્ઞાનની પર્યાય હોય તો પણ. એટલે પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા જે છે તે દ્રષ્ટિનો વિષય છે, એટલે આપણે એને અપેક્ષાથી કહીએ, પણ એ પણ એનામાં નથી. એટલે સ્વ અને પરને બરાબર પહેલા સમજવું કે ક્યાં સુધી પર છે, એક પછી એક પછી આગળ વધતા વધતા એ સ્વથી કેટલી બધી વસ્તુઓ પર થઈ જાય છે, અને જે પોતાની વર્તમાન પર્યાય છે એ પણ પોતાની નથી, એટલે એ પણ સ્વ નથી. મનુષ્યની પર્યાય જીવને નથી, સ્ત્રીની પર્યાય, પુરુષની પર્યાય, આ બધું ક્યાં મનુષ્યને, જીવને છે. જીવને એમાંની કોઈ પર્યાય નથી. જીવને એના ભાવ, વિભાવ, ભાવ જે ક્ષણિક ભાવ છે એ પણ એના નથી. અરે શુદ્ધ નિર્મળ પર્યાય જે થાય છે એ પણ જીવને નથી, એ તો એક અખંડ એક ધ્રુવ છે. અને એવા ધ્રુવનો આશ્રય કરવાનો છે, એવા ધ્રુવનું વલણ કરવાનું છે, એનું લક્ષ કરવાનું છે, ત્યાં જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવાના છે અને એનો અનુભવ કરવાનો છે, એવી એ અનુભૂતિ કરવાની છે. તો એવી અનુભૂતિમાં એ સ્વપરની કોઈ વાત, સ્વપરના એકપણાની કોઈ વાત હોઈ શકે નહીં. બહુ સહેલું છે, સમજાય એવું છે. શબ્દો જરા અઘરા પડે છે, વાક્ય રચના પણ એવી છે, પણ પ્રભુ આ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની સંસ્કૃતમાં જે ટીકા છે એ પણ એવી અદભુત છે. એ સંસ્કૃત પણ એવું છે, ઉત્કૃષ્ટ સંસ્કૃત છે, સામાન્ય સંસ્કૃત નથી. અને એવા સંસ્કૃતનું પછી ભાષાંતર થાય ત્યારે પછી એમ જ હોય ને, એવા સંસ્કૃતના ભાષાંતર પણ પછી એવા જ હોય ને. સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, એટલે એમ વર્તતા, સ્વ અને પરને એકપણે લેતા અને એ પણે વર્તતા એવી દશા હોય ત્યારે, વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા જે અધ્યાત્મ સ્થાનો, એવું એકપણા રૂપે વર્તતા જે થાય છે તે અધ્યાત્મ સ્થાન છે. સ્વ અને પરના એકપણાનો અધ્યાસ જે છે એ રીતે વર્તતા એ અધ્યાત્મ સ્થાનો છે. એ અધ્યાત્મ સ્થાનોમાં ચૈતન્યપણું નથી, એટલે ચૈતન્ય પરિણામથી એ બધા જુદા છે. વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેનું લક્ષણ છે એવા એ અધ્યાત્મ સ્થાનો એ બધાએ જીવને નથી. આ વાતને આપણે ફરી ફરીને સમજવાની છે. ગુરુદેવે બહુ સરસ રીતે એની વાત કરી છે. આખો વિસ્તાર આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાનું 103, એમાં 18મો બોલ, ત્યાંથી જ આપણે શરૂ કરીને લઈએ. ઘણી વાત છે, શાંતિથી સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે સ્વ પરના એકપણાનો અધ્યાસ એવા જે પરિણામ એ અધ્યાત્મ સ્થાન અર્થાંત અધ્યવસાય છે. આપણે અધ્યવસાયની વાત પહેલા અગાઉ ગાથામાં કરી છે અને એનો ઘણો વિસ્તાર કર્યો છે. અધ્યવસાનો જે છે તે જીવના નથી, 8 બોલ લીધે જીવ નથી એમ વાત આપણે લીધી છે. એ આત્માના સ્વરૂપમાં નથી, 8 બોલ લીધા છે આપણે શરૂઆતમાં જ. 39મી ગાથાથી શરૂ કરીને ત્યારે આપણે અધ્યવસાનની વાતનો ઘણો 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 વિસ્તાર કર્યો છે. એટલે અહીંયા આ અધ્યવસાન શબ્દ મૂકી અને ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી નાખી, આપણે એ બધો વિસ્તાર કરી ગયા છીએ એટલે તરત જ ખ્યાલ આવે છે કે ઓ આ અધ્યવસાન છે. સ્વ પરના એકપણાનો અધ્યાસ એવા જે પરિણામ તે અધ્યાત્મ સ્થાનો અર્થાત અધ્યવસાન છે. વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા એ અધ્યાત્મ સ્થાનો જીવને નથી. જો અધ્યાત્મ સ્થાન એટલે આત્માના સ્થાન નહીં, ચોખવટ કરી દીધી છે ગુરુદેવે. અધ્યાત્મ સ્થાન એટલે આત્માના સ્થાન નહીં, સ્વપરની એકતા બુદ્ધિના અધ્યવસાયને અધ્યાત્મ સ્થાન કયા છે. જ્યાં હજી સ્વ અને પર ની એકતા બુદ્ધિ વર્તે છે ત્યાં એવા અધ્યવસાય છે, ત્યાં એવા અધ્યાત્મ સ્થાન છે. અને તે અધ્યાત્મ સ્થાનો બધાએ કોઈ પણ હોય એમાંનું કોઈ પણ જીવને નથી, બધાએ એમ કહ્યું છે ને. એટલે સ્વ પરની એકતા બુદ્ધિના જેટલા ભાવ, સ્વ પરની એકતા બુદ્ધિના જેટલા ભાવ છે તે બધાએ જીવને નથી. આપણે અધ્યવસાન વિશેની વાત કરી હતી ત્યારે વાત એ લીધી હતી કે સવારથી ઉઠીએ અને રાત સુધીમાં આપણે અધ્યવસાન સિવાય બીજું શું કરીએ, બધો અધ્યવસાય આખો કેવો હોય કે હું આ કરું, હું રમેશ એમ બોલું, એની અંદર પણ શું થયું, હું અને રમેશ બેને ભેગા કર્યા, સ્વ અને પરને ભેગું કર્યું, મેં બ્રશ કર્યું, બ્રશ પૂતગળ વસ્તુ અને તું એને ક્યાંથી કરે, સવારે ઉઠે ત્યારથી શરૂ થાય ને, મેં બ્રેકફાસ્ટ કર્યો, કોણ બ્રેકફાસ્ટ કરે, હું કોણ છું, હું ભગવાન આત્મા એને વળી બ્રેકફાસ્ટ હોય. તમે જે પણ સેન્ટેન્સ બોલશો એ બધામાં શું છે, સ્વ અને પરની એકતા છે, બીજું કંઈ નથી. સ્વ અને પરની એકતા છે, સવારથી રાત સુધીમાં જે કંઈ તમે બોલો છો એ બધું સ્વ અને પરની એકતા રૂપે બોલો છો એમ નહીં, એ જ ઘૂંટાઈ ગયું છે, એ અનાદિનું ઘૂંટાઈ ગયું છે ને જતું જ નથી. સ્વ અને પરની એકતા એટલી ઘૂંટાઈ ગઈ છે કે આ સ્વાધ્યાય પૂરો થશે અને પુસ્તક બંધ કરતાની સાથે કહેશે કે ચાલો હવે હું સૂઈ જઉં છું, કહેશે ને. કોણ સૂઈ જાય, ભગવાન આત્માને સૂવાનું છે, ભગવાન આત્મા ઊંઘે છે, સાધાએ જાગૃત ભગવાન આત્માને દરેક સમયે જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન કરનારો આત્મા ઊંઘે છે. એટલે કેટલું બધું એને વણાઈ ગયું છે, એ અધ્યવસાન એને કેટલા જીવનમાં વણાઈ ગયા છે એનું લક્ષ મારે તો તમને કરાવવું છે કે આપણે શું કરી રહ્યા છીએ. અધ્યવસાન શબ્દ જે છે એનો વિચાર કરવાનો છે કે આટલું બધું વણાઈ ગયું છે, સ્વ અને પરની એકતા નથી. આપણે કહીએ છીએ કે આ બધાથી હું જુદો છું, ક્યાં કહીએ છીએ, શબ્દમાં વાણીમાં, અંતરમાં ક્યાં એ વાત ઉગી છે, જેને અંતરમાં એ વાત ઉગી છે એ તો સમ્યક દ્રષ્ટિ છે કે આ બધા અધ્યવસાનથી જુદો હું ભગવાન આત્મા છું, એ તો અનુભૂતિ થઈ છે એને ખબર છે, અને જેને અનુભૂતિ નથી એને તો સ્વ અને પરની એકતા જ વર્તે છે. એટલે તો કરુણા કરી અને ભગવાને આ વાત કરી આપણને કે ભાઈ તે તો ચોખ્ખા પાણીનો સ્વાદ ચાખ્યો જ નથી, તું તો ગટરનું પાણી જ પીએ છે, એને જ માને છે કે પીવાનું પાણી છે, અને ક્યાં ખબર જ છે કે શું છે. એટલે અનુભૂતિની વાત એટલા માટે કરી કે અનુભૂતિના કાળે આ બધું ખબર પડે છે કે કોણ પોતે છે અને કોણ બીજું છે, બીજું અન્ય છે, એનું ભાન અનુભૂતિમાં થાય છે. એટલે એ બધું અનુભૂતિમાં નથી, એમ આ બધી ગાથાઓને લેવામાં આવી છે. શું કહ્યું કે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી એ બધા જુદા છે. ગુરુદેવ કહે છે ને કે સ્વ પરની એકતા બુદ્ધિના જેટલા ભાવ છે તે બધાએ જીવને નથી. વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી એટલે કે સ્વની એકતાના પરિણામથી, એમાં પર ન હોય, વિશુદ્ધ પરિણામ ચૈતન્યના વિશુદ્ધ પરિણામ ક્યારે થાય, સ્વના લક્ષ્ય થાય. એટલે સ્વ એ જ હું, બીજું કંઈ મારું નથી, હું બીજે ક્યાંય છું નહીં, એવી સ્વની એકતા, એ સ્વની એકતાના પરિણામ રૂપે એ ભગવાન આત્માના શુદ્ધ નિર્મળ પરિણામો થાય છે. એ પરિણામની વાત કરી છે, એવા પરિણામની અંદર, એ પર્યાયની અંદર, શુદ્ધ પર્યાયમાં, અનુભૂતિની પર્યાયમાં, અનુભૂતિના કાળે જે પર્યાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય, એની અંદર પેલા સ્વ પરની એકતા બુદ્ધિના જે પરિણામ, જે ભાવ જે છે એમાં નથી. આ ગુરુદેવ સ્પષ્ટતા કરીને કહે છે કે આ પર્યાયની વાત છે, સ્વની એકતાના પરિણામથી સ્વ પરની એકતાના પરિણામ ભિન્ન છે. ફરી પર્યાયની વાત છે અને એમાં સ્વની એકતા, સ્વ પોતે ભગવાન આત્મા એની એકતા, એના પરિણામ એટલે શુદ્ધ નિર્મળ પર્યાય, એનાથી સ્વ પરની એકતા એટલે પેલા અધ્યવસાય, એ બધા અધ્યવસાનો એની એકતાના પરિણામો એટલે વિભાવ ભાવ, શુદ્ધ ભાવ નથી તેવા એ વિભાવ ભાવ એ ભિન્ન છે, સ્વભાવથી વિભાવ જુદો છે, અન્ય ભાવ તે બધો સ્વથી જુદો છે. એ ભલે ને શુભ હોય શુભ હોય તેથી શું થઈ ગયું? શુભ ભાવ હોય તો પણ ત્યાં શુભ ભાવ, ગમે તે ભાવ હોય. શિબિરમાં જાત જાતના પ્રશ્ન આવે, એમાં કોઈક વખત આવો પ્રશ્ન પણ આવે છે કે અમે તો ક્યાં કોઈ ખરાબ ભાવ કરીએ છીએ, અમે તો સીધે સાદું જીવન જીવીએ છીએ, સવારે જોબ પર જઈએ છીએ અને નીતિપૂર્વક જોબમાં પણ કામ કરીએ છીએ અને કંઈ અમે તો બીજા પાપ કરતા નથી, આમ કહેવાવાળા મળે તો એમાં હવે અમને શુકરા એવો બંધ થાય ને, અમને શુકરા એવો ભાવ થવો જોઈએ? એને પોતે નિયમિતતા બરાબર જાળવતો હોય અને બરાબર નિષ્ઠાપૂર્વક જોબમાં કામ કરતો હોય અને ક્યાંય અનિતિ ન કરતો હોય, દાંડાઈ ન કરતો હોય અને પૈસા બાબતમાં કે કોઈ પણ જગ્યાએ એ નીતિને ચૂકતો ન હોય અને જીવન એવું નીતિમય વિતાવતા હોય, એવા કોઈ ખરાબ ભાવ પાપના ભાવ ના કરતો હોય, કોઈનું ખરાબ ઈચ્છતો ન હોય, એટલે એમ કે અમે તો ભાઈ આવું જીવન જીવીએ છીએ ને, છતાંય તમે કહો છો કે તિરિંચમાં જવાનું થાય, કેમ કે શિબિરમાં ઘણી વખત વાત થાય છે, હું નથી કહેતો તિરિંચમાં જવાનું, ગુરુદેવે કહ્યું છે એ હું દોહરાવીને કહું છું, એ દોહરાવીને ઘણી વાર હું વાત કરું છું ત્યારે એમ પૂછે છે. હવે તમે મને અહીંયા કહો કે આ ગુરુદેવે જે વાત અહીંયા આપણને સમજાવી એ ઉપરથી લાગે છે ને કે જીવ પોતે સ્વભાવે પોતાનું જેવું સ્વરૂપ છે એની એકતા કરી અને પરિણામ કરતો નથી, પણ સ્વ પરની એકતા સવારથી ઉઠે ત્યારથી રાત સુધીમાં સ્વ પરની એકતા રૂપે પોતે પરિણામ કરે છે. તો એ પરિણામ કેવા થયા? એ વિભાવ પરિણામ થયા, વિકારી પરિણામ કહેવાય એને, એટલે આત્માથી જુદા પરિણામ થયા. અને આત્માથી જુદા પરિણામ હોય, સ્વાભાવિક પરિણામ ન હોય, સ્વભાવને અનુલક્ષીને જે થતા પરિણામ નથી, તો એ બધા પરિણામ બંધનું કારણ જ હોય ને. બીજું શું હોય? શુદ્ધ ભાવ નથી તો શું હોય? કાં તો શુભ હશે ને કાં તો અશુભ હશે, પણ એ બંધનું જ કારણ હોય, એને લીધે થઈને ભવના ભ્રમણ જ થાય, એને લીધે ભવના ભ્રમણ જ થાય, બીજું શું થાય? કેવા પરિણામ થવા જોઈએ? સ્વની એકતા કરી અને સ્વના લક્ષે જે પરિણામ થાય એ શુદ્ધ નિર્મળ પરિણામ થાય, એ પરિણામ થવા જોઈએ. અને ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે એ પરિણામ થવાનું શરૂ થાય અને એ શાશ્વતપણે થવાનું શરૂ થાય એ જીવનું સ્વરૂપ છે. જીવનું સ્વરૂપ એવું છે કે એમાંથી શુદ્ધ નિર્મળ પરિણામો શાશ્વતપણે થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, અનંત આનંદ કાળ સુધી એવા શુદ્ધ નિર્મળ પરિણામ થયા કરે અને કોઈ વિભાવ પરિણામ થાય જ નહીં. આવું એનું સ્વરૂપ છે અને એ શાશ્વત રહેવાવાળું એવું સ્વરૂપ છે. આ વિભાવ પરિણામ થાય એ તો સંસારી દશા છે અને એ સંસારી દશા જીવની સંસારી દશા એ સિદ્ધ દશાના અનંતમાં ભાગે છે. જેટલી સંસારી દશા છે એના કરતા અનંત ગણી એ સિદ્ધ દશા છે. એક વખત એ પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે અને સિદ્ધ થયો પછી જે દશા છે, જે કાળ છે એ કેવો છે? અનંત આનંદ કાળ જે છે એ શુદ્ધ નિર્મળ દશા છે. એટલે ભગવાન આત્મા એવો છે અને એવી શુદ્ધ નિર્મળ દશા એની થાય છે. અહીંયા એના પછીનો એક પેરેગ્રાફ છોડીને સરસ વાત કરી છે ગુરુદેવે કે હું પરને જીવાડી શકું, તેના પ્રાણની રક્ષા કરી શકું, પરના પ્રાણ હરી શકું, અનુકૂળતા પ્રતિકૂળતા આપી શકું, ભૂખ્યાને અનાજ અને તરસ્યાને પાણી પહોંચાડી દઉં, તથા ગરીબોને પહેરવાના કપડાં અને રહેવા મકાન દઈ દઉં. એવી જે બુદ્ધિ છે તે બધી એકત્વ બુદ્ધિરૂપ અધ્યવસાય છે. એ બધી એકત્વ બુદ્ધિરૂપ અધ્યવસાય છે. દરેક આ વાક્ય છે એમાં જોવું કે ક્યાં એ સ્વ અને પરમની એકત્વ બુદ્ધિ કરી છે. તો કે ભૂખ્યાને અનાજ હું પહોંચાડું. હું એટલે કોણ? ભગવાન આત્મા, જે કૃપાળુ દેવે કહ્યું છે કે એક તણખલાના બે ટુકડા નથી કરી શકતો એ ભગવાન આત્મા. અમે તો એમ કહીએ છીએ કે તણખલાને સ્પર્શી પણ શકતો નથી એવો એ ભગવાન આત્મા અનાજ બીજાને પહોંચાડે. એવી વાત છે, બોલો. પહોંચાડે, બીજાના પ્રાણની રક્ષા કરે. બીજાના પ્રાણની રક્ષા કરી શકે? બીજાના પ્રાણની રક્ષા થઈ શકે છે? પેલો એનું આયુષ્ય લઈને આવ્યો હોય તો જીવે અને એનું આયુષ્ય પૂરું થયું હોય તો અહીંથી એ શરીર છોડીને જાય, એમાં તું શું કરે છે? અભિમાન, મેં જ બચાવ્યો, મેં બચાવ્યો. ડોક્ટરો કરે ને કે ભાઈ અમે એવી સ્થિતિમાં લઈને આવ્યા હતા પણ અમે તે બચાવી દીધો, એમ કે અમે બચાવ્યો, આંખનું ઓપરેશન કરીને કે અમે એને દ્રષ્ટિ આપી, એમ પોતાની દ્રષ્ટિના તો ઠેકાણા નથી, આત્મા તરફ દ્રષ્ટિ કરવી છે ત્યાં દ્રષ્ટિ કરતો નથી અને બીજાને દ્રષ્ટિ આપવા બેઠો છે, મૂંડ છે. ગુરુદેવે અહીંયા જે જે વાત કરી છે એ દરેક વાત ઉપર વિચાર કરવો કે ખરેખર હું એટલે ભગવાન આત્મા એક પણ કામ આવા કરી શકું છું નથી કરતો, એનો અર્થ શું થયો કે હું ને પર સાથે જોડી, પર સાથે જોડી અને જે ભાવ કરવામાં આવ્યા એવા આ બધા ભાવ છે. પાછા કહેશે કે શુભ ભાવ તો છે, હજી શુભ ભાવની રૂચિ જતી નથી એને. હા, શુભ ભાવ છે, ના નથી, શુભ ભાવ છે, પણ એ શુભ ભાવ છૂટવાનું કારણ છે કે બંધનું કારણ છે? સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, બાંધનારી જ કહેવાય, એ બંધનું કારણ છે. અને એવા શુભ ભાવ કરી 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 કરીને તું રખડ્યો છે. હવે શુદ્ધમાં જવાનો પુરુષાર્થ કરને, શુભ ભાવની વાત છોડને, જે કરવાનું છે એ કરને. આ તો બધા અભિમાન પોષવાના છે અને શુભભાવનું એને વલણ છે, એને રૂચિ છે, એને અંદરમાં એમ છે કે હું કંઈક સારી ગતિ કરું, એને હજી ગતિ કરવી છે ને, એટલે એને હજી બીજી ગતિ કરવી છે. અને એવો જ ઉપદેશ પણ અપાય છે કે શુભભાવ કરો, પુણ્ય કરો તો સારી ગતિ થાય, ગતિ કરવી છે ને. અહીંયા તો કહે છે કે ભાઈ તારી આ ચારમાંની એક પણ ગતિ નથી, તારો તો એવો સ્વભાવ છે કે તું તો પંચમ ગતિને પ્રાપ્ત થાય, એટલે સિદ્ધ ગતિને પ્રાપ્ત થાય એવો તારો સ્વભાવ છે અને એને તું પ્રાપ્ત કરી લે. ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈ પરનું કાંઈ કરી શકતો જ નથી અને આ પ્રમાણે પર સાથે એકતા બુદ્ધિના ભાવ અધ્યવસાય તે બધાએ નિજ ચૈતન્ય દ્રવ્યમાં ઢળેલા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી ભિન્ન છે. ભગવાન આત્મા તરફ લક્ષ ગયું છે, એમાં ઢળ્યો છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં વાળ્યા છે અને જે સ્વરૂપનો અનુભવ કરે છે અને જે પરિણામ છે એ શુદ્ધ નિર્મળ પરિણામ છે. એવા પરિણામ, એ ચૈતન્ય દ્રવ્યમાં ઢળવાથી થયેલા પરિણામ એની સાથે આ પર સાથેની એકતા બુદ્ધિના અધ્યવસાયના પરિણામની કોઈ તુલના થઈ શકે એમ નથી. આ એમ પણ નહીં કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, એમ પણ નહીં. આ તો વસ્તુ જ આખી જુદી છે. શુદ્ધ પરિણામ જે છે એને તો કોઈ સાથે સરખાવી શકાય નહીં. એવા ગમે તેવા ભાવ, શુભભાવ હોય, એવા પરિણામ હોય, પણ એ બધા સ્વ અને પરની એકતા બુદ્ધિના ભાવ સહિત થતા પરિણામ એ શુદ્ધ પરિણામ સાથે સરખાવી શકાય એવા નથી. શુદ્ધ પરિણામની સાથે એને મૂકી શકાય એમ નથી. એમાં છે જ નહીં, ચેતનના પરિણામની અંદર એ આવતા જ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ભાવી, શુદ્ધ સ્વભાવી વસ્તુ છે અને એનો આશ્રય લઈ, એટલે સ્વના આશ્રય જે પરિણામ થાય તે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ છે અને તે ચૈતન્ય પરિણામથી આ બધા જે પરિણામ છે એ મિથ્યા પરિણામ છે, મિથ્યા અધ્યવસાય વાળા પરિણામ છે. અને જો એ માનતો હોય કે આ પરના કામ હું કરી શકું છું, એ શુભ ભાવ એ મારો ભાવ છે અને એ મોક્ષ માર્ગ છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ આ મિથ્યા અધ્યવસાય સગળાએ ભિન્ન છે, જુદા છે, ચૈતન્ય પરિણતિથી જુદા છે અને ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થાય ત્યાં આ સ્વ પરની એકતા બુદ્ધિના અધ્યવસાય ભાવ હોતા જ નથી, રહેતા જ નથી એમ કહેવું છે. તેથી અધ્યાત્મ સ્થાનો એ સગળાએ જીવને નથી, કેમ કે તેઓ ઉદ્ગળ પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે અને સ્વાનુભૂતિ થતાં એ સ્વ પરની એકતા બુદ્ધિના બધા પરિણામ, સઘળા પરિણામ, એ અધ્યાત્મ સ્થાનો એ બધા ભિન્ન પડી જાય છે, પોતાને પોતાનું સ્વરૂપ જ અનુભવમાં આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરિ દિન રાત રહે તદ ધ્યાન મહિ પ્રકાંતિ અનંત સુધામ વરતી જયતી.